सबदा सूर चढ़ा है। सुरत न शब्द नो योग मानव जीवन ने मधुर बनावे। जीवन रुचिकर बने, जीवन जीववा जो स्वादिष्ट लागे। अपनी जो वृत्तियों जारे अपना पोता में भड़े, ज्यां सुधी मनोवृत्ति इंद्रियोनी वृत्ति बार भटकती रहेशे त्यां सुधी एने जीवन नो साचो स्वाद प्राप्त नहीं थाय। भोगोना अनेक चटाका मळशे पण एमांथी रोग थशे। भोगे रोग भयम्। सुख स्थूलमांथी लेवा जशो, सुखे च्युति भयम्, सुख नष्ट थवानो भय रहेशे। शरीरमांथी सुख सोचो काये कृतांतात भयम्। शरीर छे तो शरीर ने काल नो भय छे। आम स्थूल अने भौतिक नो संबंध दुखरूप छे, अशांति नु घर छे। ये सुरताओं ने ये भोगोनी अशांति माथी हटावी ले शब्द रूप लक्ष्मा एने परोवामा आवे तो ज जीवन नु साचु धन एवी शांति ने प्राप्त थी। शांति वगर नु जीवन गमेटलु वैभवशाली के संपन्न होए तो पण व्यर्थ छे। ए सुख ने शांति आत्मानी। सूरत शब्द मां भळे तो एने प्राप्त थी शके। रखड़ती वृत्तियों ने दुराचारी वृत्तियों ने एकत्रित करी एने सन्मार्गे वाली शब्द मां परोवीशु त्यारे ज एने सुख अने शांति मळशे। जे सूरत शब्द मां प्रेम करी शके छे एज पोताना स्वस्वरूप सुधी पहुंची शके छे। स्वस्वरूप साथे प्रेम करवो एटले परमात्मानी साथे प्रेम करवो। स्वरूपानुसंधान एज परमात्मानी साथेनो संबंध छे। जेने स्वरूपानुसंधान कर्यु एने ज ब्रह्म संबंध प्राप्त थई शके। સ્વસ્વરૂપમાં જ્યાં સુધી આપણે ભળીએ નહીં ત્યાં સુધી આત્માનો આનંદ બ્રહ્મનો આનંદ ક્યારેય પ્રાપ્ત થતો નથી। સુર અને શબ્દ બંનેને એક કરવામાં આવે, એનો સંબંધ બાંધવામાં આવે તો જ એમાંથી પ્રાપ્ત થનારું બ્રહ્મ સુખ એ મેળવી શકે છે। જ્યાં સુધી જીવ પરમાત્માથી છૂટો પડેલો છે ત્યાં સુધી એના જીવનમાં સુખ શાંતિ નથી। જીવ પ્રભુનો છે, પરમાત્માની સાથે સંબંધ બાંધવા માટે આવ્યો છે અને એ સંબંધ બંધાય નહીં ત્યાં સુધી એ રખડતો છે, એકલો છે। જેને બ્રહ્મની પ્રાપ્તિ થઈ પરમાત્માની સ્વસ્વરૂપ એ સર્વસ્વને પામી શકે છે। આ જગતમાં જે કાંઈ છે બધું જ બ્રહ્મમય છે, આત્મમય છે। સર્વમ ખલમ ઇદમ બ્રહ્મ એમ આપણા વેદના ઋષિઓ કહેતા હોય। આ જે કાંઈ છે એ બધું જ બ્રહ્મમય છે, પરમાત્માનું સ્વરૂપ છે। એમાંથી કશું જ જુદું નથી, અલગ છે જ નહીં. એ ભાવ ત્યારે જ આવે કે નિરંતર આપણી વૃત્તિઓ શબ્દમાં પરબ્રહ્મની અંદર ભળેલી હશે. તો છે પરબ્રહ્મનો સંબંધ, એ જ આપણો લક્ષ છે. લક્ષને સાધવા માટે સાધનની આવશ્યકતા છે. સાધન વડે જ સાધ્ય સુધી પહોંચી શકાય. શબ્દ એ સાધન છે, સાધ્ય છે એની ઉપરનું પરબ્રહ્મ ચૈતન્ય, જે બ્રહ્મચિંતન કરીને આપણી વૃત્તિઓ શબ્દરૂપી જે ચૈતન્ય છે એટલે બ્રહ્મચિંતન અને શબ્દનું ચૈતન્ય, વૃત્તિઓ છે જડ છે અને શબ્દ છે એ સૂક્ષ્મ છે, એને કોઈ અકાલ નથી, સ્થૂલ નથી. એ બ્રહ્મચિંતન એ વૃત્તિઓ આપણી એની પાસે એવી શક્તિ આવે, એવી પ્રબળતા આવે કે એ શક્તિ આમ એને પોતાને એનો અનુભવ થાય. એટલે અહીંયા મારા શ્રીએ કહ્યું લક્ષ્મણદાસજી મહારાજે કે સુરતી શબ્દા સુર ચઢા હૈ, એક પ્રબળ શક્તિ પ્રાપ્ત થઈ સુરત અને શબ્દના મિલન, પરસ્પર એકબીજામાં ભળી ગયા. જેમ આપણે આગળ જોયું તો વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાનના સંબંધમાં કે બે વસ્તુ એક થાય એટલે બંને પોતાનો સ્વભાવ અને ગુણધર્મ છોડી દઈ અને કંઈક નવું જ સ્વરૂપ પ્રાપ્ત થતું હોય છે. એમ એકાગ્ર સુરત સુરત અને ભળવાને પાત્ર પ્રાપ્ત થયેલી શક્તિ એવો શબ્દ, આ બંને એક થયા ત્યારે સાધક સ્વયં કોઈક નવા સ્વરૂપની અંદર આવી ગયો, એને પોતાના જીવનમાં નવી જ અનુભૂતિ થઈ કે મેં મારી વૃત્તિઓ શબ્દમાં પરોવી દીધી, આધાન કરી અને મને આ વસ્તુ મળી. વૃત્તિઓ તો ક્ષુલ્લુક છે, વૃત્તિઓ હલકી બની શકે છે, પણ એ હલકી બનતી વૃત્તિઓને ધીમે રહીને શબ્દની સાથે જોડી દીધી, મનની અંદર પરિવર્તન આવી ગયું, વિચારોમાં પરિવર્તન આવી ગયું. જે વૃત્તિઓ ભોગોની અંદર તુચ્છ ને હલકાટ હલકટ વૃત્તિમાં જતું હતું, એ જ મન, એ જ વૃત્તિઓ વૃત્તિ અને મન ન રહેતા સુરતી બની ગઈ. હંમેશા જેની સાથે ભળવાનું હોય એનું રૂપ પ્રાપ્ત થઈ જતું હોય છે. કોઈ પણ ચીજ વસ્તુ માટીમાં દાટી દો એ માટી થઈ જશે, માટી માટીમાં મળી ગઈ. એમ બ્રહ્મ બ્રહ્મમાં મળે આપણી વૃત્તિઓ, જ્યારે બ્રહ્મની અંદર મળે ત્યારે પછી વૃત્તિ પોતાનું આગવું સ્વરૂપ છોડી દે છે. જેમ કોઈ ચીજ માટીમાં નાખી એ માટી બની જાય છે, પોતાનું સ્વરૂપ છોડી દે છે, સર્વસ્વમાં ભળી જાય છે, સ્વમટી અને સર્વસ્વ બને છે. એ જ સુરતી જ્યારે સ્વ છોડે, પોતાનો સ્વાર્થ છોડી દે, પોતાની નિજી વૃત્તિને છોડી દઈને અને પરમની વૃત્તિને સ્વાર્થ છોડી અને સર્વવ્યાપકની અંદર ભળે, તો એનું સ્વરૂપ એમાં ભળી જાય સમષ્ટિમાં, અને ત્યાર પછી સમષ્ટિ કોઈને પણ પણ એના અલગ અસ્તિત્વને સ્વીકારવા માટે તૈયાર નથી. સમષ્ટિને સ્વીકારવા માટે સમષ્ટિને સ્વની અંદર ભેળવવા અથવા સ્વને સમષ્ટિમાં ભળી જવા માટે એની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા જ એનું આખું સ્વરૂપ બદલી નાખે છે. અને એમાંથી એ પોતાનું જે લક્ષ બ્રહ્મ ત્યાં ગાડી પહોંચાડી દે છે. જે પ્રબળતા પ્રાપ્ત થઈ, જે એને શક્તિ મેળવવાની હતી પોતાના સ્વરૂપની, એ જે પ્રાપ્ત થયું અહીંયા છે, એને કારણે એને એક બળ મળ્યું છે. પોતાનું એક નવું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું છે. એના પરિણામ સ્વરૂપ એનું ઓજ, એનું તેજ, બ્રહ્મતેજ જેને કહેવાય, જેને આત્મબળ કહીએ છીએ, એ આત્મબળની પરિપક્વતા જ્યારે આવે સાધકમાં, ત્યારે એક ઉર્જા, એક શક્તિ એને પ્રાપ્ત થાય છે. પછી એ શક્તિને ક્યાંક બાંધવી પડે, એને સ્થિર કરવી પડે. જો શક્તિનો સન્માર્ગે ઉપયોગ ન થાય, એને સન્માર્ગે વાળવામાં ન આવે, તો એ જ શક્તિ દુર્વ્યય થતા માણસના જીવનને નુકસાન કરશે. અને એટલા માટે મહારાષ્ટ્રીએ કહ્યું, સુરત શબ્દ ભળતા જે ઉન્મુનિ અવસ્થા પ્રાપ્ત થઈ, એના વડે એક તેજ બળ પ્રાપ્ત થયું, અને બળને નિયંત્રિત રાખવા માટે એને ક્યાંય સ્વતંત્રતા વધારે ન મળે, પણ નિયંત્રિત રાખવા માટે ક્યાંક બાંધવું પડે, ક્યાંક સ્થિર કરવું પડે. સ્થિર થયા પછી જ એ પોતાના સ્વરૂપની અંદર ઉપયોગમાં આવે. પણ જ્યાં સુધી વૃત્તિઓને એક પ્રવાહમાં ન ઢાળવામાં આવે, ત્યાં વેરવિખેર થશે, અને વેરવિખેર થતા એ નુકસાન કરશે. એને વ્યવસ્થિત માર્ગ આપવામાં આવે, દિશા મળે, તો એમાંથી નવું જીવન બને, નવી શક્તિ પ્રાપ્ત થાય. એટલે પોતાની શક્તિને, પોતાના સ્વસ્વરૂપના બળને મહારાષ્ટ્રીએ કહ્યું, જે કંઈ મને મળ્યું એને મન બાંધા એ કઈ ખૂટે. જે પરિણામ આવ્યું, ચૈતન્યનું ચિંતન અને એ બેની વચ્ચેનો જે એક સંબંધ, બ્રહ્મ ચૈતન્ય અને બ્રહ્મ ચિંતનનો, એનાથી એમને પોતાને સાધકને પરિણામ પ્રાપ્ત થાય છે. વાતો કરવા માટે નહીં, અનુભવવા માટે, સ્વસ્વરૂપમાં ભળવા માટેનું એ બ્રહ્મ તેજ, બોલવા માટે નથી. કારણ જે સુખ છે, જે વૃત્તિ છે, જે અનિર્વચનીય છે, એને કોઈ મન, ઇન્દ્રિય કે વાણી ત્યાં સુધી પહોંચી શકતી નથી. એને શબ્દ નથી, સ્પષ્ટ પોતાના સ્વરૂપમાં જ ભળી જાય. એટલે યતો વાચો અનિવર્તન, વાણી પણ પાછી પડી જાય, બુદ્ધિ મન પણ પાછું પડી જાય. માત્ર એક જ પોતાનું સ્વરૂપ અને ત્યાં ગાડી એ સિવાય બીજી કોઈ પણ પ્રવૃત્તિ નહીં, વૃત્તિ પણ નહીં, એક પણ વૃત્તિ નહીં, માત્ર બ્રહ્માકાર સિવાય. પોતાના સ્વસ્વરૂપની અંદરનું જે અનુસંધાન, એનું સામીપ્ય, અરે એનું સારૂપ્ય જેને કહી દેવાય, સાયુજ્ય, સારૂપ્ય, અંતિમ અવસ્થા એને પ્રાપ્ત થઈ કે એમાં ભળ્યા પછીથી બીજે ક્યાંય જવાનું જ ન રહે, કઈ આવવાનું જ ન રહે, કઈ પ્રાપ્ત કરવાનું જ ન રહે. જે ભગવાને દરેક સંકેત આપણને ગીતામાં કરી દીધા છે કે આ અવસ્થાએ પહોંચેલ એ સાધક સિદ્ધ બને, પછી એને કઈ કરવા પણ રહેતું નથી, કઈ જોવા પણ રહેતું નથી, કઈ બોલવા પણ રહેતું નથી, માત્ર પોતાના સ્વરૂપમાં સુસ્થિર થઈને એકતાથી સમગ્ર જગત વિશ્વ પોતાનામાં જ છે અને પોતે સમસ્ત સૃષ્ટિ અંદર વ્યાપ્ત છે. આ દ્રઢતા, આ એની પરિપક્વતા સાધક તરીકે, સિદ્ધ તરીકે, અને એમાંથી પ્રાપ્ત થયેલું ઓજ તેજ, એનું નામ જ બ્રહ્મ તેજ, આત્મબળ. એ આત્મબળ પોતાના સ્વસ્વરૂપની સાથે જ અનુસંધાન કરાવી દઈ, ત્યાંથી બહાર નહીં નીકળવા દેવાનું. જો બહાર નીકળશે તો વૃત્તિઓ ફરી ચંચળ થશે, દુરાચાર તો ભલે થાય પણ દુર્વ્યય ભયંકર થવાનો છે. પોતે પ્રાપ્ત કરેલી ઉર્જાનો જ્યારે દુર્વ્યય થાય ત્યારે દુરાચાર આવે, દુર્વ્યયમાંથી દુરાચાર અને દુરાચારમાંથી દુર્ગતિ આવે. એટલે ક્યારે પણ દુરાચાર ન થવા દેવો, જાય તો વિષયાન પૌંસા. જો વિષયોનું ચિંતન થયું નથી કે એની એની પરંપરા પતનની શરૂ થઈ નથી, અને પતન ક્યાં સુધી પ્રણશ્યતિ, અંતિમ નાશ, એનો નાશ થઈ જાય, દુર્ગતિ થઈ જાય, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. કેમ કે વૃત્તિઓ સહેજ અવળે માર્ગે ઢળી ગઈ અને પછી દિશા જ બદલાઈ ગઈ. પરિણામ પોતાના સ્વસ્વરૂપથી એટલો બધો દૂર નીકળી ગયો કે દિશા જ ભૂલાઈ ગઈ, પરંતુ પોતાને પ્રાપ્ત થયેલી એ વૃત્તિઓને ખૂબ જ પ્રેમથી એને સંભાળીને સાચવીને સતત સહેજ પણ દુર્લક્ષ ન અપાય. દોરડા ઉપર નટ નાચતો હોય, ગમે એટલા ખેલ બતાવતો હોય, લોકો ચારે બાજુ હજારો માણસો ઉભા છે, તાળીઓ વગાડતા હોય, એકબીજાની સામે નથી, એનું લક્ષ માત્ર એનું એનું સંતુલન અને એનું દોરડું. મન બાંધા એ કહી ખૂંટે, એને એની પાસે એ કળા આવડી આવી ગઈ દોરડા ઉપર ચાલવાની. પોતે એ રીતે ચાલવા માટેનો એક કલાકાર પણ બની ગયો. સુરતી શબ્દા સુર જડા, વિદ્યા તો મળી ગઈ, પણ ત્યાર પછી એમાં એકાગ્ર થઈને જેમ એ નાચવાળો નટ દોરડા ઉપર ચાલે, ત્યારે કોઈની સામું ન જુએ, કોઈની તાળીના અવાજને તરફ પણ લક્ષ ન આપે, પોતાનામાં એ જે પોતાનું ધ્યેય ને પોતાનું લક્ષ છે એમાં પોતે જે પરોવાઈ ગયો, એનું નામ જ મન બાંધા એ કહી ખૂંટે. અને જો એમાંથી છૂટ્યો તો સીધો નીચે નીચે જ પડશો, એને ન છૂટવા દેવાય. પોતાના પગ અને દોરીની વચ્ચેનું એનું જે અનુસંધાન, સતત એક સેકન્ડ પણ જો ચૂક્યો તો એનો ખેલ આખો બગડી જાય, એને કશું જ ના મળે. પ્રેમ ભયા જબ પાયા, એને આ કળા પ્રાપ્ત કરી ત્યારે કઈ કઈ કમાયો, એનો ખેલ જોવા વાળા એને સંતોષ, એને આનંદથી સંતોષથી કઈક આપ્યું, પણ એની અંદર લક્ષ ચૂકી જાય ને પડે તો જોવા વાળા કશું જ ના. બીજી કળા એને પોતાના હસ્તગત કરી અને એમાં નિપુણ થયો અને બીજાને બતાવી જોયું કે મારી પાસે આ છે. ત્યારે કુછ પાયા, પ્રેમ ભયા, જબ પાયા, અને પ્રાપ્ત કર્યું તે આ એકાગ્રતા. જીવનનો આખો ખેલ છે, એ બધા ખેલ છે. એમ બ્રહ્મચિંતન, બ્રહ્મની પ્રાપ્તિ કરવી, એ પણ એક ખેલ જ છે. જીવન આખું રમતમય છે, પણ રમતના પ્રકાર હોય છે. એ જે પ્રાપ્ત થયેલું આપણું ધન, આપણું લક્ષ્ય, બસ એને સતત કોઈ પણ જાતનું વ્યવધાન એને કઈ અડચણ ન કરવા કરે જ નહીં. જ્યારે કોઈ પણ એવી અવસ્થા આવે તો પણ જેમ સાયકલ શીખેલો છોકરો એ પોતાના આવનારા અવરોધને આમ એક તરફ કરી અને ચાલે જ રાખે, એમ આપણા સાધક તરીકેનું આપણું લક્ષ્ય કોઈ પણ દુર્વૃત્તિનો અવરોધ આપણી વચ્ચે આવે તો એને બાજુએથી આગળ નીકળી જવું, પણ એની અંદર વચ્ચે પડવું. જો એ દુર્વૃત્તિની અંદર પગ મૂક્યો તો પતી ગયું. એટલે સ્વલક્ષ પોતાનું ધ્યેય છે, એ ધ્યેય ઉપર એટલો બધો કેન્દ્રિત હોય કે આવનારો કોઈ પણ અવરોધ કે જેને વિક્ષિપ્ત કરી નાખવાનો, એને પાડી નાખવાનો હોય, એનું ધ્યાન ચૂકવી દેવાનો હોય, તો એ એનાથી સાવધ થઈ જાય. પોતાના માર્ગમાં આવતી કોઈ પણ અડચણને સવલત એને પાર ઉતરી જાય અને એમ લક્ષ્ય તરફ સતત આગળ વધવાની જે એની વૃત્તિ છે, બસ એનું નામ જ છે મન બાંધા. એ કહી ખૂંકે મનને એક જગ્યાએ બાંધી તો જુઓ, સ્થિર કરી તો જુઓ. હા, જ્યાં અગાડી આપણો સ્વાર્થ હશે અને જ્યાં આપણને એમાંથી આપણો સ્વાર્થની પરિપુષ્ટિનો આનંદ મળવાનો હશે ત્યાં મન બરાબર એકાગ્ર થઈ જશે. ભૂખ નહીં જોવે, ઊંઘ નહીં જોવે, દુઃખ નહીં જોવે, રાત નહીં જોવે, દાડો નહીં જોવે, તાપ નહીં જોવે, તડકો નહીં જોવે. કેમ? એને લક્ષ્ય છે કે આ લેવું છે, લેવું છે, જોયે છે, જોયે છે, જોયે છે. જો આમ વ્યવહારિક જીવનમાં આટલા બધા એકાગ્ર થઈ જતા હોઈએ, આટલા બધા વ્યવધાનોને સાથે લઈને પણ એની પરવા કર્યા સિવાય એમ જ્યારે આત્મચિંતન કરવાનું છે તો પોતાના મનને સાથે લઈને એમાં પરોવાતા કોઈ પણ આવનારી અડચણને સહેજ પણ વિચાર ન કરે. સુધન્વા, પ્રહલાદ ઈશ્વર પ્રાપ્તિની વચ્ચે આવનારા બધા જ વ્યવધાનોને પાર કરે જ ગયા, કરે જ ગયા. પછી હોળી આવી કે થાંભલો આવે, એમાંથી પરિપૂર્ણ પાર. બસ આ છે લક્ષ, આ છે મન બાંધા. એ કહી ગમે એટલી પરિસ્થિતિ વિકટ આવે, સર્જાયેલી હોય, તો પણ મારું ધ્યેય, મારું લક્ષ્ય ક્યારેય ન ચૂકું. જે થવાનું હોય તે ભલે થાય, દુનિયા ઉલટી પલટી થઈ જાય, તો પણ હું મારું ધ્યેય નહીં છોડું. આટલી દ્રઢતા, જે થવાનું હોય તે થાય. ઘણી બધી એવી અસ્થિઓ છે જેને પરવા નથી કરી. જે કઈ થયું હોય પોતાના વ્યવસાયનું, પોતાના સંસારનું, પરિવારનું, થવા દીધું છે કે પાર ઉતરી ગયું છે, હું એનાથી પાર છું, મારે કોઈ સંબંધ નથી. આવી નિષ્ઠા અને આવી દ્રઢતા એ જ પોતાના સ્વસ્વરૂપ સુધી માણસને અવશ્ય લઈ જશે. પણ એમાં સહેજ પણ ઢીલું પોચું નહીં. મહારાજે તો બહુ સ્પષ્ટ કહ્યું છે, ઢીલે પહોંચે તે જોગ થાય નહીં, લુખાનું નહીં ત્યાં કામ. એમાં એવું નથી સમજવાનું કે આપણે ઢીલા પહોંચ્યા છીએ, આપણાથી થવાનું છે. સદભાવ અને પ્રેમ એટલું જ બસ છે. બાળક તો બિલાડીનું જીવે છે અને વાંદરાનું જીવે છે. ભય આવે ત્યારે બિલાડી એના બાળકને સાચવે છે બચ્ચાને, અને વાંદરું એના બાળકને બચ્ચાને સાચવે છે. પણ ભેદ છે, એમાં ફેર છે. ભય આવે ત્યારે બિલાડી એનું બાળક મોઢામાં નાખીને લઈ જાય, એને કશું એક માત્ર અવાજ જ કરે એટલે તરત જ એ દિશામાં આવી જાય અને મોઢામાં નાખીને લઈ જાય. જે મોઢામાં ઉંદર નહીં લઈ જાય એ જ મોઢાથી પોતાના બચ્ચાને પણ લઈ જાય. અને વાંદરાને ભય આવે ત્યારે એનું બચ્ચું એને દોડવું પડે અને વળગી પડે. તફાવત આટલો છે. આપણી વૃત્તિઓને સતત એવા પ્રકારની પરમની અંદર, ધ્યેયની અંદર સ્થિર રાખીએ કે ધ્યેય જ આપણને એ તરફ સાહજિકતાથી લઈ જાય. કોઈ પણ ભય આવે ને તો એ જ આપણી સુરક્ષા કરી દે. આપણે કરવાની નથી બિલાડીના બચ્ચાની વાત. મારજાર સુધવત એને પ્રયત્ન ન કરવો પડે. એમ સાધકે પણ સમર્પિત ભાવથી જેમ માળાની અંદર બેઠેલા બચ્ચા છે, ઈંડું ફૂટી ગયું છે, ભૂખ લાગેલી છે, અને પોતાની માં પક્ષીને આવવાની રાહ જોઈને બેઠેલા છે, બે ત્રણ બચ્ચા છે ત્યાં લઈને આવી માળા ઉપર બેઠીની સાથે બધા જ બચ્ચા મોઢા ખોલી અવાજ કરીને બેઠા જ હોય, અને એ ત્રણેય બધાના મોઢામાં થોડું થોડું મૂકે પાછી એટલે સાધક ની અવસ્થા કેવી હોવી જોઈએ? જેને પાંખો ના ફૂટી હોય, અજાત પક્ષા એવ માતરમ ખગા, જેમ એ પક્ષીના બચ્ચા પોતાની માની રાહ જોતા હોય કે હમણાં આવશે, અમને કઈક પોષણ આપશે, અમે એનાથી શક્તિ મેળવીએ. એમ સાધક સતત પોતાની અવસ્થા એ નાના પાંખો ફૂટ્યા વગરના પક્ષીના બચ્ચાની માં, અજાત પક્ષા યો માતરમ ખગા સ્તન્યમ યથા વત્સતરા ક્ષુધાર્તા. એક બાજુ વાત્સલ્ય પણ એટલું બધું છે અને બીજી બાજુ ભૂખ પણ એટલી બધી છે. બચ્ચાની ભૂખ છે, માનું વાત્સલ્ય છે, અને એને મળ્યું, એનાથી એને પોષણ થયું, અને પોષણના પરિણામ સ્વરૂપ એને પોતાનું જીવન મળ્યું. એમ સુરત શબ્દમાં મળે અને એની વૃત્તિઓને પોષણ મળે, બળ મળે, એટલે એને આયુષ્ય અને જીવન મળવાનું, બળ મળવાનું. એને પોતાનું લક્ષ્ય સિદ્ધ થવાનું. તો સુરત શબ્દમાં ભળી જતાની સાથે જ એને જે પોષણ મળે છે અને એને પોતાને જે બળ મળે છે એનાથી જે એક અવસ્થા પ્રાપ્ત થઈ, એના પરિણામ સ્વરૂપ હવે મનની વૃત્તિઓને સુરતીઓને ક્યાંક એક જગ્યાએ બાંધી સ્થિર કરી, એનું મતલબ તાત્પર્ય છે. અત્યાર સુધી સાધક તરીકે વૃત્તિઓને ફેરવતા, સ્થિર કરતા, કેળવતા આટલે સુધી લાવ્યા, અને હવે એ મારા મનને, મારી મનની વૃત્તિઓને એક બ્રહ્મના ખૂંટે, એક બ્રહ્મના ખીલે બાંધી દીધું. પછી ત્યાં જ બેસી રહીશ, અને ક્યારેક છૂટશે તો પણ ફરીને પાછું એ ખીલે જ આવશે. મનુષ્ય દેવાનામ પશુ, માણસ એ દેવોનું પશુ છે, અને માણસની ઇન્દ્રિયો એની પશુ. દરેક ઇન્દ્રિયોના ઘોડા પશુ એ પોતપોતાના ખીલે આવીને બંધાય છે. એમ સાધકની વૃત્તિઓ પણ એક ખીલે બંધાયા પછી એ ત્યાં ને ત્યાં જ આવીને બેસી ગયા. મન બાંધા એ કહી ખોટે, ત્યાર પછી એ જે એકાગ્રતા આવી, સ્થિરતા આવી અને એમાં અંદર ઉતરાયું, બળ મળી ગયું. કોઈ પણ એક જગ્યાએ સ્થિર થાય એટલે એની બધી જ સગવડો ત્યાં આગળ એને મળી જાય, ઊભી કરે, એમ બધી જ શક્તિ એને એકાગ્ર થતા એક જ જગ્યાએથી આપોઆપ પ્રાપ્ત થયા કરશે. સદગુરુ મોહે આન મિલે તબ પરમાત્મ સુખ લૂટે. પછી તો પરમ આત્માનું જે સુખ છે એની લૂંટ થઈ, લૂંટવા જ માંડ્યું, લેવા માંડ્યું નહીં, જેટલું લેવા એટલું.